દશરથજી આત્મનિરીક્ષણ કરી રહ્યા છે કે કઈ કઈ તારો કઈ દોષ નથી, આ બધું મારું પાપ પુકારી રહ્યું છે, આ મારું પ્રારબ્ધ મને પીડા આપી રહ્યું છે, તારો કોઈ દોષ નથી. લાગે તોય પિશાચ જેની કાલ કહાવત, તને જે ગાંડપણ ચડ્યું છે ને એ તારું ગાંડપણ એ મારું મોત સમાન છે. મારું મોત એ મારા જીવનને લઈને જ રહેશે. ભરત ચહતન ભરત ભૂપતિ ભોરે, જો યાદ રાખે ભરત પણ એટલા ભોળા છે, એને રાજ નથી જોઈતું હું જાણું છું. મારા દશરથજી પોતે કે છે ભરત ચહત અને ભરત, ભરતને રાજ સત્તા નથી જોઈતી, નથી જોઈતી. ભરત સત્તાનો ભૂખ્યો નથી. ભરત અને હોય રાજ મદ બીજી હરી હર પદ ભાર, કબહુ કી કાંજી સિંહકરની ક્ષીર સિંધુ બિન સાગર. ક્ષીરનો ક્ષીરસાગર હોય એ નિર્છાંટો કઈ કાંજીનો પડી જાય કઈક એ બગડી જતો હશે. કઈ કઈ તું માં છું પણ મારા ભરતને તો હું જ ઓળખી શકું છું, તું નહીં. તે ભરતને નથી ઓળખ્યો ભરત અને ચહત. ભરત આ રાજસત્તા ક્યારેય નહીં છે, આ રાજસત્તાની એને જરાય જો એને ત્રણ ભુવનનું ચૌદ ભુવનનું રાજ આપે ને તો એના મનમાં કોઈ પણ જાતની ઈચ્છા કે લોભ કે લાલચ નથી જ. બીજી હરિહર પદ ભાઈ, જો બ્રહ્મા વિષ્ણુનું પદ એને આપવામાં આવે તો પણ એ લેવા માટે તૈયાર નથી. આ તો અયોધ્યા છે. ભરત ચહત અને ભરત એ નથી. બીજી બસ હકુમતી ભાઈ, બસ કઈક ભાગ્યવશ કઈક પ્રારબ્ધવશ કઈક આવું થવાનું હશે, એટલા માટે જ તારા મનની અંદર આ કુભાવ જન્મ્યો છે, બીજું કઈ જ નથી. બીજી બસ હકુમતી બસી, તારા ઘર તારા તારા મનમાં જે આ ઘર કરી ગઈ છે કુબુદ્ધિ, એ મારા કોઈ પ્રારબ્ધવશ મારે આ પ્રારબ્ધ ભોગવવાના જ હશે. દાંપત્ય જીવન છે, પરસ્પરના જે કઈ સુખ દુઃખ હોય, વિચાર હોય, મનભેદ હોય, વિચાર ભેદ હોય, એ એકબીજાને સહન કરવા જ પડે દાંપત્ય જીવનમાં. એટલે કદાચ વિધાતાએ મને આ ભોગવવા માટે તારી આવી કુમતી કરી નાખી છે. તારા મગજની અંદર આ ભૂસું ભરી ગયું, ભૂસું ભરી જાય ઘણી વાર. ગમે એટલી વાત કહીએ છતાંય માનવાની તૈયારી ના હોય ભૂસું એવું હોય. હું સાંભળું જ નહીં, હું માનું જ નહીં. તમારે જે કહેવું હોય કહો, તમારે ના એવું ના કરું. પણ હું ભૂસું એવું ઠસી ગયું હોય કે બહાર નીકળે જ નહીં, નીકળે જ નહીં. ગમે એટલો પ્રયત્ન કરો તો કઈ કઈ ના મનમાં એટલું બધું ભયંકર ભૂસું પેસી ગયું છે. એટલા માટે કે કુમતી બસી જીએ તો રે, તારા મનમાં આ ભૂસું એવું ભરાઈ ગયું છે, એવું ભરાઈ ગયું છે. હું એક પતિ તરીકે, એક રાજા તરીકે આ બધું પ્રારબ્ધ મારે ભોગવવાનું હશે ને, એટલા માટે તારી આ કુમતી થઈ છે. બાકી તારો દોષ હવે રાજા આત્મદર્શન કરે છે. પત્નીને પત્નીના પતિ તરીકે દશરથજી બોલે છે, આ નિરપરાધ છે. યહ સબ મોર પાપ પરિણામ, આ મારા પાપનું જ પરિણામ છે, બીજું કશું કઈ કઈ. તું નિર્દોષ જા, મારા મારા અપરાધ માંથી તને મુક્ત કરી દઉં. ભરતને રાજ આપવું, રામને વનવાસ મોકલવો, એ પણ ગમે તે કઈક હોય કે મારું પાપ કે મારો અપરાધ, તારી કુમતી તમે તારો કોઈ દોષ તો મુક્ત છે મારા મનથી. બસ તારો કોઈ અપરાધ નથી, તો કોઈ કોઈ ગુનેગાર છું જ નહીં, મુક્ત મનથી આનંદથી રહે. આ તો બધું મારા પાપનું પરિણામ છે અને પાપ હું મારે ભોગવવાનું થશે, મારા પ્રારંભમાં હું ભોગવી રહ્યો છું. આ જ્ઞાની નથી, જ્ઞાની પણ કહો આત્મદર્શન પણ સેલ્ફ રિયલાઇઝેશન, પોતાને આત્મદર્શન કરવાનું ક્યારેક ક્યારેક તક લેજો. કોઈ પણ આવી પરિસ્થિતિ આવે ને ત્યારે આત્મદર્શન કરતા શીખજો. મહારાજ દશરથ આપણને શીખવાડે છે, દાંપત્ય જીવનની અંદર જયારે આવી પરિસ્થિતિ આવીને ઉભી રહે, સંઘર્ષની ભયંકર સંઘર્ષ આવીને ઉભો રહે, ત્યારે થોડુંક આત્મનિરીક્ષણ આત્મદર્શન. મહારાજ દશરથજી આપણને આટલી બધી કટોકટીની સ્થિતિમાં એમ કે છે કે અમારો મૃત્યુ નિશ્ચિત છે, કઈ કઈ તારી હઠને કારણે, પણ કહે છે કે ના ના, હું મારી જાતને તપાસી જો, હું કેવો છું. દરેક વખતે વિચારવાનું કે એક આંગળી સામા માણસ તરફ થતી હોય ને ત્યારે આપણી ત્રણ આંગળી આપણી આપણા તરફ વળતી હોય છે. આત્મનિરક્ષણ. દશરથજીને ખૂબ પશ્ચાતાપ થયો, બે વરદાન આપી દીધા, એકને માટે બાંછોડ કરવાની તૈયારી પણ સંપૂર્ણ રીતે સ્વીકારી લીધી, પણ બીજા માટે બીજાની બાંછોડ કરવા માટે કઈ કઈ સહેજ પણ તૈયાર નથી. તમારે જે બાંછોડ કરવી હોય તો કરો, હું બાંછોડ કરવા માંગતી જ નથી, આ કરવું જ પડશે. જેમ વિવશ કરી નાખે, તમે ભલે બાંછોડ કરી, દશરથ ભરતને રામને બદલે ભરતને રાજ આપી દીધું, પણ મારે રામને વનમાં મોકલવા છે, હું સહેજ પણ બાંછોડ નહીં કરું, મારું વચન એ વચન રહેશે જ. તો આટલું બધું સમજાવ્યા છતાંય કઈ કઈ પોતાની પત્ની છે અને તે છતાંય જયારે ન સમજી, કઈ કઈ હવે મારું પાપ પોકાર્યું, તું નહીં, આમાં તું કોઈ જવાબદાર નથી, જા તને મુક્ત કરું છું. આ અપરાધ જે કઈ છે અમારે ભોગવવાનું છે અને ભોગવવા માટે જ આ બધી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. આ વિધાતા વાંકો થયો છે, પ્રારબ્ધ વાંકું થયું, અને જે પ્રમાણે વિધાતા કુહાડો બન્યો છે, કુઠાર, મારી ઉપર પ્રહાર કરનારો, જેને ફરસું કહેવાય ને, ફરસાને પણ કુઠાર કહેવાય, તો આ મારું પાપ ભયવ કુઠાર જય વિધિ, વાંકો વિધાતા, અમારું પ્રારબ્ધનું પાંદડું જે વાંકું થયેલું છે ને, એને કારણે તું નહીં, વિધાતા જ મારા મૃત્યુનું કારણ, મારે કુહાડો બનીને, વાંકો વિધાતા જ કુહાડો બન્યો છે કે હવે મારું માથું લઈ લઈશ. કહીને કહ્યું કે મારું માથું આપી દેવા માટે તૈયાર છું, પણ તું રામને વનમાં ના મૂક. છતાંય જો હે વિધાતા, આ અયોધ્યાની અંદર સુબસ બસ કઈક સારા વાના કર, કઈક સારું થાય અયોધ્યાનું, અયોધ્યાની પ્રજાનું. દુખી પોતે તો થવાના જ, વાંકું પ્રારબ્ધ કુહાડો લઈને સામું ઉભું જ છે. જેમ આ પ્રસંગે બલિ ચઢાવવાનો એ નિશ્ચિત થઈ ચૂક્યું છે, રાજા પણ સમજી ચૂક્યા છે કે આ મારા પાપનું પરિણામ છે. સુબસ બસાઈ ફેરી, પણ હે કઠોર વિધાતા, ભલે તો ફરસી થયો હો, કુહાડો થયો, પણ કોઈ પણ રીતે સુબસ બસાઈ ફેરી, આ જે પરિસ્થિતિ સર્જાઈ છે અત્યારે, હજુ બહાર કોઈને ખબર નથી, માત્ર આખા ઘરની અશાંતિ, એક મોટો ભયંકર ઉપદ્રવ, દુઃખ, આપત્તિ અત્યારે દાંપત્ય જીવનની બેની જ વચ્ચે છે, પણ એ બહાર ના નીકળી જાય એટલા માટે રાજા પ્રાર્થના કરે સુબહ સુબહ સહી કરે. હવે કુશલ રે, ક્ષેમ કુશલ રે આખું અયોધ્યા. અયોધ્યા ને આંચ ન આવે સેજ પણ, અને હંમેશા સુખી રે. સબ ગુણ ધામ રામ પ્રભુ, અને એમાં ભગવાન રામની પ્રભુતા, એમનું વડીલપણું, વડપણું, ઘરમાં વડપણ હોય એ વડપણને જ્યારે વિક્ષિપ્ત કરીએ અને આખું વડપણ આખું દુઃખી થાય, વ્યથિત થાય. દરેક ઘરમાં વડપણ લગભગ વ્યથિત થયેલું હોય છે, વિક્ષિપ્ત થયેલું દરેક પરિવાર. અહિયાં મહારાજ દશરથજી આખા કુલના વડા છે, અયોધ્યાના રાજા છે. એક પત્નીએ વિક્ષિપ્ત કરી નાખ્યું, પરિવારની કોઈ પણ વ્યક્તિ વડપણને વિક્ષિપ્ત કરવા કરતા સહેજ પણ અચકાતી ખચકાતી નથી. આ ગંભીર દોષ. પરિણામ શું આવ્યું છે આજના આ વર્તમાન જીવનને, કે લગ્ન વિચ્છેદ જ્યાં જુઓ ત્યાં લગ્ન વિચ્છેદ. નરી ફરિયાદો આવતી, બાપજી કઈ મંત્ર આપો ને. તો લગ્ન વિચ્છેદ નું મૂળ કારણ છે, એટલે આજે કુટુંબ તૂટી રહ્યા છે એની પાછળનું મૂળ કારણ છે કે જે વડપણ છે એ વડપણનું અપમાન અને એની અંદર નાખેલી વિક્ષેપ એ જ દરેક જગ્યાએ કામ કરતું. જો ઘરમાં પતિ પત્ની ને કઈક ધીરે રહીને સમજાવનાર એકાદ વડીલ હોય ને, તો આ લગ્ન વિચ્છેદ નો રોગ આટલો બધો વધે નહીં. જયારે જયારે વડપણ ને વિક્ષિપ્ત કરવામાં આવે, એને અપમાનિત કરવામાં આવે ને, ત્યારે આખું ઘર આખો પરિવાર દુખી થતો. એટલે સબ સુબ સબ સહી ફેરી અવધ સુહાઈ સબ ગુણ ધામ રામ પ્રભુ. રામની જે પ્રભુતા છે, એટલે રામની અંદર જે કઈ સદગુણોનો સંસ્કાર ભરેલો છે એનો વૈભવ છે રામનો, અને એ રામનો વૈભવ જ અયોધ્યાને સુહાવશે અને અયોધ્યાને સુખી કરશે, સારામાં સારી રીતે એને સાચવશે. સુબસ બસ ખૂબ સારું. જેમ વસાવેલું નગર હોય સુખ શાંતિપૂર્ણ વસેલું રે, ઘરની અંદર પણ બધા નિરાતે કોઈ પણ જાતના વિક્ષેપ વગર, કોઈ પણ જાતના મન ભેદ વગર, વિચાર ભેદ વગર શાંતિથી બસે, એનું નામ સુબહ સુબહ સહી ફેરી અવધ સુ. અને ઘર એવું ને એવું શોભે કે નહીં ભાઈ આનો પરિવાર, આના કુટુંબની અંદર એટલો બધો સંપ છે, સુમેળ છે કે આખું ઘર શોભી રહ્યું છે. અવધ સુહાય એમ રામની જે સમજણ છે, રામની અંદર રહેલી જે કઈ એની પોતાની ખૂબ ઊંડી સમજણ, દાપણ એ જ અયોધ્યાને સાચવી શકશે. સબ સુખધામ રામ, રામનું વડપણ જ. ઘરમાં ઘણા વડીલો હોય પણ એક નાનો હોય છતાંય આખા પરિવારને સંભાળી શકતો, વડીલોને પણ સમજાવીને સાચવીને સાથે રાખતો. આપણે જોયા છે એવા પરિવાર હોય નાનો, અને પરિવારે પણ એને સોંપી દીધું એટલે તું કર, પણ બધાને સાચવે. તો એમ કે છે કે સબગુણ ધામ રામ પ્રભુ. રામની અંદર જે સદગુણ ભરેલા છે, જેનામાં ઠરેલપણું છે, એ ગુણનો ધામ છે, અને આખા અયોધ્યાને સાચવી જાણશે, સુખી કરી જાણશે, કોઈને દુખી નહીં થવા દે, અને ઘરને જેમ ખૂબ સારી રીતે સચવાય, ઘર સચવાતું હોય એક વ્યક્તિ પછી વડીલ હોય કે નાનો હોય, પણ ઘર સચવાવું જોઈએ એમ મહારાજ દશરથજી પણ વિચાર કરે છે. કોઈ બી હિસાબે કોઈ પણ રીતે મારું અયોધ્યા સચવાઈ જવું જોઈએ, અને સાચવામાં રામ એકલો જ એનું કામ કરી શકશે. બાકી ભરતને અયોધ્યાની સત્તા નથી જ જોઈતી, હું જાણું છું મારા ભરતને, હું ઓળખું. કઈ કઈ તું ભરતની માં ભલે હોઉં, પણ ભરતને તો ઓળખી શકી નથી. ક્યારેક વાત્સલ્યના ની આડમાં માં પુત્રને નથી ઓળખી, પોતાના સંતાનને નથી ઓળખી શકી. અને ક્યારેક ક્યારેક વિશ્વાસનો અતિરેક કરી દેવામાં આવે ને ત્યારે એ જ બાળકો મા બાપને વિશ્વાસઘાત કરતા નથી અચકા. જોઈએ છે પોતાની જાતે જ બધું પતાવી દેવાનું. અરે જે મા બાપે ઉછેરી 18-22 વર્ષના મોટા કર્યા, જેને વાત્સલ્ય આપ્યું, અને જે હમણાં તારે પરિચય થયો છે એક થોડા સમયનો, એને 18-20-22 વર્ષનો પ્રેમ ને સંબંધ, એક કોડો ઘા મારીને એને છૂટો કરી નાખ. કિંમત કઈ પેલા 20-22 વર્ષના વાત્સલ્ય ને પ્રેમની કે પેલી ક્ષણિકમાં હમણાં આગળ સંબંધ થયો છે એની? મા બાપને ધક્કો મારતા, એના હૈયા ઉપર લાત મારતા આ છોકરા જરાય ખચકાતા. એટલે કહ્યું સબ ગુણ ધામ રામ, રામની મર્યાદા મર્યાદા પુરુષોત્તમ. અને રામ કઈ કઈ તને ધક્કો નહીં વાગવા દે, તારા હૃદયને પણ ઠેસ નહીં આગવા દે, મને પણ સાચવી લેશે, આખી અયોધ્યાને સાચવવાની ક્ષમતા રામની અંદર ભરેલી છે.